તારીખ 18/2/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 2 અને 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
કુગુરુ કુશાસ્ત્રને માનવા આપવા મનાવવા અને મોરના પ્રશંસા વગેરે બીજો ભેદ છે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર એ સંબંધીનો વિરોધ સ્થાપના અવમાનના કરવું કરાવવું અનુમોદન એ બંને ભેદ ગ્રહિત વિધ્યાત્મામાં જાય છે પહેલો ભેદ છે એમાં અન્ય મતિ બધા આવી જાય છે
બરોબર
અને બીજા ભેદમાં અન્ય મતિ પણ આવી જાય છે અને જૈન ભાષીઓ પણ આવી જાય છે જૈનો પણ ભૂલ કરે છે ત્યારે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સંબંધી સ્થાપના નિંદા વિરોધ કરે નહીં કરાવે નહીં કરે અથવા કરાવે અથવા કોઈ કરતા હોય એના પ્રત્યે અનુમોદન સાતમા અધિકારમાં એવું છે વિશેષ જૈન મૂર્તિ હોય તો પણ ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય છે ગ્રહિત મિથ્યાત્વમાં આ સિવાયનો એક બીજો ભેદ એ છે કે બુદ્ધિપૂર્વક વિપરીત ગ્રહણ કરવું અને એમાં શાસ્ત્રના ભેદમાં એ આવી જાય છે કે શાસ્ત્રમાં તત્વનું નિરૂપણ છે તો બુદ્ધિપૂર્વક તત્વનું વિપરીત નિરૂપણ ગ્રહણ થાય તો એ ગ્રહિત મિથ્યાત્વના ભેદમાં જાય છે એમાં એ શાસ્ત્રના ભેદમાં જાય છે સુશાસ્ત્રને માને સુશાસ્ત્રની નિંદા ન કરે સ્થાપના ન કરે અથવા વિરોધ ન કરે તો પણ ગ્રહિત મિથ્યાત્વ થઈ શકે છે કરે તો થાય છે પ્રશ્ન જ નથી ન કરે પણ બુદ્ધિપૂર્વક વિપરીત રહે તો પણ ગ્રહિત મિથ્યાત્વ થાય છે બુદ્ધિ ચાલે છે બુદ્ધિમાં વિપર્યાસ થાય એ દર્શન મોહની તીવ્રતાનું કારણ છે અસ્પષ્ટ હોય તો અસ્પષ્ટ કેવું જોઈએ કે આ વિષય મારા જ્ઞાનમાં અસ્પષ્ટ છે ને સ્પષ્ટ નથી એમાં શું છે કે જિજ્ઞાસામાં રહેવું જોઈએ જ્યાં સુધી પોતે વિષયનું જ્ઞાન તલસ્પર્શી ન કહોય અને જિજ્ઞાસામાં રહેવું જોઈએ જિજ્ઞાસામાં રહેવાને બદલે વિપરીત નિશ્ચય કરી બેસે આમ જ છે તો વિપર્યાસ થઈ જાય ગ્રહિત વિચારમાં જાય દ્રષ્ટાંત લઈએ કે ગ્રહના પ્રદેશો અને પર્યાયના પ્રદેશો ભિન્ન ભિન્ન છે એવું એક વચન ગુરુદેવનું સાંભળ્યું તો જે આ ક્ષેત્રરૂપ પ્રદેશો છે એ પ્રદેશો ભિન્ન ભિન્ન છે એમ જો એને વિચારવામાં આવે તો ગ્રહિત મિથ્યા થઈ જાય કહેવાની કહેવાનો પ્રશ્ન નથી એવું વિચારે એટલે ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય પછી કોઈને કોઈ ન પણ કહે બોલવાનો પ્રસંગ ન પણ હોય પણ એવું વિપરીત સમજે એટલે ઘણી જ મિથ્યા થઈ જાય. એનું બુદ્ધિપૂર્વક એને વિપરીત ગ્રહણ કરી. કહે તો બીજાને ખ્યાલ પણ આવે કે ભાઈ આ વિપરીત સમજ્યા છે. ન બોલે તો એની સમજમાં બીજાને ખ્યાલ ના આવે તો એથી કાંઈ જે ગ્રહિત મિથ્યા છે તો ગ્રહિત મિથ્યા જ રહે છે. બીજાની સમજ બીજાને ખ્યાલ ને ખ્યાલ સાથે એને સમજ નથી. ગ્રહિત મિથ્યા ગ્રહિત મિથ્યા થઈ ગયો. એનું તો નુકસાન છે જે છે એ ગ્રહિત મિથ્યાનું જ છે. ચાહે કોઈ ગમે તે સમજે તેના સમજે સ્વીકાર કરવો જોઈએ. અને કેમ કે સરળતાથી વાત છે કે મને તો આમ સમજાયું તો જેવું સમજાય નહીં એવું સ્વીકારે એવું વ્યક્ત કરે તો એમાં કોઈ કોઈ એમ કે નહીં એમાં તો વિપરીતતા આવે છે તો વિચારી લેવું જોઈએ. વિપરીતતા આવવું જોઈએ તો છોડી દેવી જોઈએ. અવિપરીતતા અવિપરીતપણે ગ્રહણ કરવું જોઈએ. જો વિપરીતપણે દોષથી ગ્રહણ થઈ ગયું હોય બુદ્ધિક્રમથી ભાવના છે મિથ્યાત્વ છે ત્યાં સુધી કે વિપરીત ગ્રહણ પણ થઈ જાય તો છોડી દેવું જોઈએ સરળતાથી. વિપરીત છે વિપરીત જાણે વિપરીતતાનો ત્યાગ કરવો. વિપરીત ગ્રહણ કરેલું એની પ્રશંસા કરે તો ના જ જાય ને. એમ કરવાથી શું ફાયદો છે? કઈ ના થાય, કઈ ના થાય. વિપરીત કરવું નહીં, કરાવવું નહીં, અનુભવવું એ તો ત્રણે બોલ બધે લાગુ થઈ જાય છે. દેવગણ ગુરુ અને શાસ્ત્ર દર્શન તો પ્રારૂપણ ત્રણ કરી 9 કોટીમાંથી 1 કોટી પણ તૂટવી ન જોઈએ. સીધી વાત ગુરુદેવની જે પદ્ધતિ હતી 9 કોટીમાંથી 1 પણ કોટી ન તૂટવી જોઈએ. 1 તૂટે એટલે બધી તૂટી જાય. સૂત્રજીનો આધાર જોઈએ. કેવળી સ્રોત સંગ ધર્મ અને દેહ, કેવળી સ્રોત સંગ ધર્મ અને દેહ 5 વિધાન તેનું અવર્ણવાદ કે દર્શન કર્મનો આશ્રમ છે. કેવળી સ્રોત સંગ સંગ્રહ ધર્મના સ્થાનો છે. કેવળી છે, શ્રુત છે, દ્રવ્ય શ્રુત શાસ્ત્ર છે, સંઘ છે, ચાર સંઘ છે. મુનિ આવી ગયા ને સમય દ્રષ્ટિથી માનીને મને સુધી આવી ગયા બધા તો એનો વર્ણવાદ ન થાય. એ દર્શન મુનિ કર્મનો આરોપ છે. એટલે ત્યાં કહ્યું છે કે અહીંયા બીજું કર્મ ન લેવું, એમ દર્શન મુનિ કર્મ લેવું. નાના વર્ણિ કે આ તો બરાબર બીજા આરોપ થતો હશે. મુખ્ય દર્શન મુનિ સિવાય અને અસત્ય મોક્ષ માર્ગને સાચો બતાવવો, તે પણ દર્શનનું કારણ છે. માર્ગ ઉપાય સાધન, સાધનને ભૂલ આપણે ઘણા ભૂલ છે, સાધનની ભૂલના કારણે અનેક ભેદે લીધા છે. એક સમજાય વાત તત્વાર સૂત્રના આધારે છે. ભેદ પ્રભેદમાં એક સામાન્ય વ્યાખ્યામાં બધા ભેદ પ્રભેદ સમાઈ જાય છે. માર્ગ એટલે ઉપાય અથવા સાધન અથવા વિધિ સાધનને વધારે વળગીએ, કેમ કે એને સાચું સાધન માન્યું છે. ખોટા સાધનને સાધન નથી, એને સાધન માન્યું છે. તો જેને સાધન માનશે એને વધારે તીવ્રતાથી અંગીકાર કરશે, કેમ કે એ સાધનથી સાધનનો લાભ માન્યો છે. સાધન એનો માલ કે જેનાથી સાધ્યનો લાભ મહિનો હોય, એ રીતે પણ એ દર્શન મોનું બધાનું કારણ છે. નાની ટીકા છે, તત્વાર સૂત્રની ટીકા છે. તત્વાર્થ સાર, રાજવાર્તિક, શ્લોક વાર્તિક છે. સર્વાર સિદ્ધિ ઘણી ટીકાઓ, ચાર પાંચ ટીકાઓ થઈ છે. તત્વાર સૂત્ર ઉપર ચાર પાંચ ટીકા. આ ભૂલ છે, બહુ સૌરભિક ભૂલ છે, સાધનની ભૂલ છે, માર્ગની ભૂલ છે. માર્ગ બહુ સૂક્ષ્મ છે, માર્ગનું ગ્રહણ થાય તો માર્ગ પામી લો, માર્ગ ફળને પામી જ જાય. માર્ગ ન પામે ત્યાં સુધી સાધનની ભૂલ થવાની સંભાવના ઘણી છે. આ વિશે જરા વિશેષ જાગૃત એટલા માટે આમાં એ વિષય ઉપર ઘણા ભૂલ છે, ઘણા ભેદ પ્રભેદ લીધા છે. બુદ્ધિપૂર્વક માન્યું છે. મોક્ષપણામાં આવીને એમની મતમાં બધે જ છે. શુદ્ધતાનો કોઈ પ્રકરણ જ નથી, વિષય જ નથી. શુદ્ધિ માને છે, જૈન મતમાં આવીને ત્યાં શુદ્ધતાનું પ્રકરણ હોવા છતાં શુદ્ધિ માને. ગ્રહિત વિચાર ન થાય તો શું થાય? તો અન્ય મતે જવા છે. ટોળણીજીએ શ્વેતાંબરને અન્ય મતના પ્રકરણમાં શું કરવા લાગ્યું? સ્થાનિક વાસી શ્વેતાંબર બંને જે અન્ય મતના ભેદો લીધા એમાં શ્વેતાંબર મત અને ગંડક મત બંને એ પ્રકરણમાં લીધા, અન્ય મતના પ્રકરણ. કેમ કે શુદ્ધતાનું પ્રકરણ ત્યાં નથી ને ત્યાં એને શુદ્ધ ભાવથી અને શુદ્ધ ક્રિયાથી ધર્મ માનવાની વાત છે. એને તો જૈન મતમાં નથી લીધા. અને પ્રસિદ્ધપણે જે સનાતન દિગંબર જૈન ધર્મ ચાલ્યો આવતો એનાથી કોઈને કોઈ માનાદી કસાઈના કારણે જુદા પીડ્યા, મૂળ માર્ગથી જુદા પીડ્યા, એટલે ગ્રહિત મિથ્યાત્મા ગયા. પછી અહીંયા તો શુદ્ધતાનો વિષય રહેતો જ નથી, કેમ કે શુદ્ધા ભ્રષ્ટ થયા છે. શુદ્ધતાની શરૂઆત એ નથી થતી, પણ મૂળ માર્ગથી જુદો છેલ્લો ચાતર્યો સીધા જ એને નાખ્યા અન્ય મતની અંદર. એ ગ્રહિત સ્પષ્ટ ગ્રહિત મિથ્યાત્મા છે. સિદ્ધાંતિક રીતે સમજવાનો વિષય છે, દુઃખલો પહોંચાડવાનો હેતુ નથી. સિદ્ધાંતિક રીતે તો જે છે એ કેવું છે. સારી વાત જે પરિણામ સંસાર અર્થે અનુબંધ કરે છે, સામાન્યની અંદર સામાન્ય સંસારી જીવોને જે પ્રકારના વિષય કષાયને લઈને બંધ પડે છે, એના કરતા સંસારી જીવને જે તે પ્રકારનો ઉદય હોય, દરેકને પોતપોતાના પૂર્વકર્મનો ઉદય હોય અને ઉદયની સાથે જોડાતા વિષય કષાયના પરિણામ થાય છે, દરેક સંસારીને થાય છે, તેના કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરીને કઠોર તાળવી કરવા માટે મહિમાનંદ વાત છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. પરમાર્થને નામે ભ્રાંતિથી, ધર્મના નામે ભ્રાંતિથી એમાં ભૂલ્યો તો સંસારના વિષય કષાયના પરિણામ કરતા અને નુકસાન વધારે છે. એને અનંતાનુબંધી ક્રોધ માન માયા ગુજમાન માયા તો બીજા સંસારી જીવને થાય છે એમ, પણ છતાં આને માટે એવી વાત લીધી. જવાબદારી બધે જ છે. કારણ આપે છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનેક અનુબંધ કરવા વાળી નથી. સામાન્ય રીતે સંસારી જીવ જે વિષય કષાયના પરિણામ કરે છે એમાં અનંત અનુબંધનો પ્રશ્ન નથી. ધર્મના નામે ભ્રાંતિ કરે છે અને એની અંદર ભૂલ કરે છે ત્યારે અસદગુરુદેવ ધર્મને, સદગુરુદેવને ધર્મ માને છે, એ અનંત અનુબંધી છે. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણીને આગ્રહી જીવ બીજા કરે એનો આગ્રહ ન છૂટે. જે સંપ્રદાયમાં આવ્યો એ સંપ્રદાયનો આગ્રહ ન છોડી શકે. એટલે તમારી વાત બહુ સારી છે અને સરસ વાત છે. આવી વાત ધર્મને સારી વાત લાગે છે, ચોક્કસ સારી વાત. પછી પોતે જે વ્યક્તિ જે ગ્રહણ કર્યું છે એ અસદ ધર્મને, અસદ ગુરુને, અસદ દેવને છોડી ન શકે, એટલે એને પરમાર્થ જ્ઞાનીને આગ્રહ જીવ બીજા કરે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, અનાદર છે. એક જાતનો એ સત્યનો અનાદર છે, અસત્યનો આદર એ સત્યનો અનાદર છે. હું ક્યાં કોઈનો અનાદર કરું છું? તમારી વાત સાચી છે, તમારી વાતનો આદર કરું છું, બધું અમારું છે, કઈ સાવ એવું નથી, એમાં પણ ઘણું ઠીક ઠીક છે, એનો પણ આદર કરું છું. એ સત્યનો અનાદર છે, સત્યદેવનો, સત્યગુરુનો, સત્યધર્મનો અનાદર છે. આમાં ભૂલ થાય છે તમારે કે અનાદરના ચોખ્ખા સીધા પરિણામ ન હોય, પણ અપરમાર્થને પરમાર્થ જાણીને ભજા કરે અને એના જે દેવગુરુ શાસ્ત્રની અંદર જે વસ્તુ જે આવે નિમિત્તો એનો આગ્રહ યા કરે, એટલે ખોટું છોડી ન શકે. સાચાને સાચું કહે નથી તો ખોટું છોડી ના શકે, એ નિરાદર છે, અનાદર છે, સાચા પ્રત્યેનો અનાદર છે. એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે, એમ કહેવું તે યથાર્થ છે. તે સદગુરુદેવ ધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, માથા બોધથી, અસાતના એ ઉપેક્ષા એ પ્રવર્તે એવો સંભવ છે. સાચા દેવગુરુ શાસ્ત્ર મળશે તો એ ઉપેક્ષા કરશે, એને આદર કરવા નહીં આવે, ઉપેક્ષા રહી જશે. પોતાની પકડ એને શું થશે કે સાચા પ્રત્યે ઉપેક્ષિત કરી દેશે, એ જ એનો અનાદર છે. તે માથા સંગથી, એને માથો સંગ કયો, એવો જે સંઘ છે એને માઠો સંઘ કીધો છે. ધર્મના ક્ષેત્રમાં જાય છે ને, પાપ કરવા કઈ થોડો જાય છે, માઠો સંઘ છે. માઠા સંઘથી તેની સંસારવાદના વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માને, ખરેખર તો એને કઈ લાભ થતો નથી, છતાં એના લાભ માને છે. પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે, સત્ય પ્રત્યે ઉપેક્ષિત રહે છે. એ જ એનો અનંતાનંદી ક્રોધમાન માયાલોકનો આકાર છે. ભલે ગુસ્સે ન થતો હોય તો એને અનંતાનંદીનો ક્રોધ છે, કોઈને ન છેતરતો હોય તો અનંતાનંદીની માયા વર્તે છે, દાન દેતો હોય તો અનંતાનંદીનો લોભ વર્તે છે, અને નમ્ર થઈને રહેતો હોય તો અનંતાનંદીનું માન પ્રવર્તે છે. બહારમાં ગુણ દેખાય, લોકો દાની કે ભગવાન કહે છે કે અનંતાનંદીનો લોભી છે, દાની નથી. બધા ચારે ચાર બોલી ગયા છે. બહુ સારો બોલ છે શ્રીમદજીનો. ભ્રાંતિ ઉડાડી દે એવું બોલ છે. ભલે જાણી જોઈને ચલાવવાનો રસ્તો નથી, પણ રૂચિ પણ ભ્રાંતિ થાય, ભૂલ થઈ જાય છે, ભૂલો પડી જાય. અનાદિનો અજાયણો છે, ભૂલ થવાની બની સંભાવના છે, એ પણ ભૂલ છૂટી જાય એવું વચન છે. સામાન્ય રીતે પંચેન્દ્રિયના વિષય વિશે કશાય સંસારી જીવને હોય છે, એ આવી જાય છે. એને પેલા જેટલો મોટો નથી, આપણે શું છે, દર્શન મોહનું પ્રકરણ છે ને, અનંતાનંદની પ્રકૃતિ દર્શન મોહનની સાથે અવિનામ આવે છે. એટલે ક્યાંક જ્ઞાની અથવા શાસ્ત્ર કરતા દર્શનનો શબ્દ વાપરે તો ક્યાંક અનંતાનંદ એવો શબ્દ વાપરે, બે એક જ વાત કરવી છે. કેમ કે બે અવિનાભાવે પણ એ બંધ કરે છે, અનુબંધ કરે છે, દર્શન મોહ બંધ કરે છે, ત્યારે અનંતાનંદનો પણ અનુબંધ તો છે. આમ તો સામાન્ય રીતે સર્વસંસારી પ્રાણીને અનંતાનંદી આકર્ષાયો છે, જ્યાં સુધી મિથ્યાત્વ તૂટ્યું નથી ત્યાં સુધી એના તમામ કષાય ક્રોધમાન માયા લોભ બધા જ કષાયો નો કષાય બધા અનંતાનંદીમાં જ જાય છે. છતાં આને વધારે સ્થાન આપ્યું છે અનંતાનંદીમાં, બધાને સામાન્ય ગણ્યા છે, આને વિશેષ ગણ્યા છે. કેમ કે અહીંયા દર્શન મોહને અનંતાનંદીનો રસ અધિગત થાય છે, તીવ્ર થઈ જાય છે. અને અહીંયા જે ભૂલે છે એ નથી છૂટી શકતો, ઓલા પણ ભૂલે છે એ છૂટી જશે. સામાન્ય અનંતાનંદીના જે પરિણામ છે એને તો સાચી વાત મળતા છૂટવાની જગ્યા પૂરેપૂરી છે, અવકાશ છે એને. આ તો છૂટવાના ઠેકાણે બાંધે છે, એટલે વધારે ગુનેગાર છે. અજાણ્યો માણસ વિશ્વાસઘાત કરે, અને જાણીતો કે જેના ઉપર વિશ્વાસ મૂકતો હોય એ વિશ્વાસઘાત કરે તો એ વધારે ગુનેગાર ખરો કે નહીં? એમ સાધન માને છે અને દેખત રીતે પણ છે, પણ મોટું પાપ છે એને છૂટવાનું કારણ માને છે, ધર્મનું કારણ માને છે. સંતાન બંધીનું મોટું કામ છે, એટલે છોટું મુશ્કેલ છે. એટલે જ્ઞાનીઓએ પણ ભલામણ કરી છે, સૂચના કરી છે કે જ્યાં સુધી તને સ્વાનુભવ થાય નહીં અને સ્વાનુભવથી સ્વાનુભવપૂર્વક તને નિશ્ચય થાય નહીં, કામ જ છે પ્રત્યે થાય ત્યાં સુધી તને જે કાંઈ સંદેહ હોય એમાં જિજ્ઞાસા ખુલ્લી રાખવી અને આગળથી કોઈ વાતને પકડ નહીં કરવી. કેમ કે આગ્રહ પકડ કરે છે એનો આધાર શું છે? તારક સૂક્ષ્મ છે. સૂક્ષ્મના આધારે પકડ કરવાથી કોઈ વાત મારા થાય છે શું? કે કોઈ અનુભવી કોઈ એવી વાત કરે જે એને સમજવામાં અને સાંભળવામાં આવી જ ન હોય, શાસ્ત્રમાં એનો વાંચ્યું હોય, કંઈ સાંભળ્યું ન હોય, નવી જ વાત લાગે. ધારણાવાળાને શું થાય છે કે મેં જે ધાર્યું છે એની બહારની કોઈ વાત આવે તો ખબર નથી પડતી કે આ સાચી છે ખોટી છે. જેટલું શીખવામાં આવી ગયું છે, પઢવામાં આવી ગયું છે ત્યાં સુધી તો સમજે છે, નવી વાત આવે તો એ દૂર પણ કરે છે અને નકાર પણ કરે છે. એને ત્યાં જિજ્ઞાસા મારે આવવું જોઈએ, નકાર કરવાને બદલે એને જિજ્ઞાસા મારે આવવું જોઈએ. પહેલા બોલની અંદર શાસ્ત્ર આધારો વિશે સ્પષ્ટ કર્યો છે. પછી બીજું વિદરાગી દેવગુરુ શાસ્ત્ર ઓંગ સંધાય શ્રદ્ધા કર્તવ્ય નથી. જે વિતરાગી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એ વિષયની અંદર જરા વિષયના ઊંડાણમાં જવું છે તો સંજ્ઞાથી જે શ્રદ્ધા કરે છે એને કરવા જેવી નથી. ઓગ સંજ્ઞા એક તો કુલ પરંપરાથી થઈ જાય છે. દરેક જે તે સંપ્રદાયમાં જન્મ ધારણ કરે છે તે તે સંપ્રદાયના દેવગુરુ શાસ્ત્રને ઓગ સંજ્ઞા એ દેવગુરુ પોતાના દેવગુરુ શાસ્ત્ર તરીકે સ્વીકારી લઈએ છે. તો વિતરાગી દેવગુરુ શાસ્ત્રના સંપ્રદાયમાં પૂર્વ પુણ્યના યુગથી જન્મ થયો તો માત્ર સંપ્રદાયમાં અમારા છે માટે સાચા છે જે વિચાર જ કરતો હોય આપણા દેવ શા માટે દેવ, અથવા આપણા દેવ સાચા તો શા માટે સાચા. એવી જાની સ્થિતિ છે મિત્રાગી દેવગુરુ સંપ્રદાયમાં હોય તો પણ. એટલે જે વિચાર નથી કરતો અને એમને એમ સ્વીકારે છે એનું નામ ઓગ સંજ્ઞા છે. વિચાર નથી કરતો એનું કારણ શું? આ જરા તપાસવા જેવું વિષય છે કે એને કાંઈ વિચારવા જેવી જરૂરિયાત લાગી નથી. નહીતર તો વિચાર કર્યા વિના રહી શકે એવો નથી. જ્યાં જ્યાં સંસારિક પ્રયોજન હોય છે ત્યાં કાળજીથી વિચારે છે. એટલે એને પ્રયોજન બુદ્ધિ ગુરુ સાથે પ્રયોજન પાછા નથી, અને એ દ્રષ્ટિએ એને કોઈ જરૂરિયાતનો વિષય પણ લાગ્યો નથી. એટલે એમ ને પોતાનું ઘટે ચાલ્યો જાય છે. એકદમ સ્થૂળ સમજા છે. હવે જે વિચાર કરે છે એમાં પણ ઉપસંજ્ઞાની અમુક મર્યાદા છે, અને એ મર્યાદા ઉપસંજ્ઞાની એ પણ ઉપસંજ્ઞા જ છે. ભલે એ સ્થૂળ નથી તો સૂક્ષ્મ ઉપસંજ્ઞા છે, પણ એ ઉપસંજ્ઞા જ છે, અને એ ઉપસંજ્ઞાથી શ્રદ્ધા કરવા યોગ્ય નથી. એવા પુરુષ પ્રત્યે અત્યારે તો એવો પુરુષ જ છે ને, દેવ ને દેવ તો ક્યાં છે, એવા પુરુષ પુરુષ હોય છે એના પ્રત્યે નિરાદર થઈ જાય છે પોતાના આગ્રહને કારણે, અને ઉપેક્ષા થઈ જાય છે એનો અનાદર છે, ઉપેક્ષા થવી એનો અનાદર છે. પછી તો જ્યાં અસદગુરુદેવ ધર્મ હોય તો એનો સમાગમ પણ એવા જ લોકોનો હોય ને, એને માનનારાઓનો સમાગમ હોય, એ બધો માઠો સંઘ છે. સંસારવાસના પરિચ્છેદ તો થવાનો પ્રશ્ન જ નથી, પણ અહીંયા અનંતનું મંદિર છે એટલે સંસાર વધે છે, પરિચ્છેદ થવાનો તો પ્રશ્ન નથી, પોતાનો સંસાર વૃદ્ધિ જ થાય છે એમ બને છે. હું માઠો સંઘ છે એમાં નીચા આગ્રહથી હોય, આગ્રહીના આગ્રહી હોય એવાનો સંઘ હોય, એ બધું લઈ લેવું જોઈએ પેટામાં. જે મીઠા આગ્રહ રાખતા હોય એવાનો સંઘ હોય, પણ માઠો સંઘ છે એ તો વચના વર્ગમાં આપણે બોલ ચાલી ગયો કે ગુણીનો સંઘ કરવો, વિશેષ ગુણીનો સંઘ કરવો, અને અવગુણીનો સંઘ ન કરવો. અથવા જે સ્વતંત્રપણે જેનો સંગ કરવા જાય છે એ પોતાની રુચિને કારણે એવો સંગ પસંદ કરે છે એમ સ્પષ્ટ વાત છે. એ ખરેખર તો સંગ ઉપરથી એની રુચિ કયા પ્રકારની છે એમ એમાંથી સ્પષ્ટ થાય છે, પ્રસિદ્ધ થાય છે. જરૂર સમય એક વખત પણ એવી જરૂર છે, અમૃત રોજ પીએ એકાદ વખત ગેસ પીએ એમાં શું વાંધો શું, પણ મોટું નુકસાન
થાય એકાદ વખત
મરી જાય, એક વખત માં જ મરી જાય, બીજી વાર અમૃત પૂરા જીવતો ન રહીએ એ નુકસાન છે. એક વખત ઝેર પી લઈએ તો ફરી અમૃત પીવાને એનો પ્રસંગ ઉભો ન થાય, એને આ કે નાનું શું નુકસાન છે. એક છે કે પોતાનું કલ્યાણ કરવું છે, તો પછી એને કલ્યાણ થાય એવા જ બધા પાયા ગોઠવાડ્યા, બીજું શું કરવા શોધવું જોઈએ, બીજા શા માટે મળો જોઈએ. બીજું બોલ જરા સૂક્ષ્મ છે. પોતે
પરીક્ષા કરે નહીં,
પરીક્ષા કરે સદપુરુષ માની બેઠે, સદપુરુષ માની બેઠે,
સદપુરુષ
અગ્ર થઈ જાય ને ઉપસમનાય ઉપસમનાય ને એટલે
કોઈ સપ્રોસ કે એ બરાબર છે સપ્રોસ કે છે પહેલે તો પોતાની જાણ ભૂલી ગઈ
એક વાત છે સત્પુરુષ કે છે એટલે એને પુરુષ પ્રમાણે વચન પ્રમાણે એ તો પહેલી આજ્ઞા છે કે પુરુષ પ્રમાણે વચન પ્રમાણ પણ પુરુષ પ્રમાણે વચન પ્રમાણ કરવા છતાં બુદ્ધિને કોઈ ધીરો મૂકી દેવાનું પુરુષ કહેતા નથી પુરુષ પણ એમ કહે છે સત્પુરુષ પણ એમ કહે છે કે અમે આગળને ખરો શિષ્ય નથી કહેતા પણ પરીક્ષા પ્રહલાદને ખરો શિષ્ય કહીએ છીએ એમ સત્પુરુષ કહે છે પાછા તો એને એ વાતો પ્રમાણ રાખવાની છે ને એ વાત નથી રાખવાની ન સમજ પડે ત્યાં સુધી માને તો સમજવાનો પ્રયત્ન ન કરવો એવું તો કઈ કહેતા નથી ને એમ કહે છે કે તને ન સમજ પડે છતાં માનજે પણ સમજવાનો પ્રયત્ન કરે ન સમજજે પાછો પુરુષ પ્રમાણે વચન પ્રમાણ કરે તો દર્શન નું મંદ થાય કેમ કે એને માની ગયા સત્પુરુષ ને પછી જો ઓક્ષમનાય પ્રવર્તે તો દર્શન નું તીવ્ર થાય એ તો આ બોલનો વિષય છે સબ્જેક્ટ જ છે ગુરુદેવ ના નિમિત્તે કનક વાસે દેરા વાસે વૈષ્ણવ અને એ સિવાય પણ કોઈ કોઈ બીજા મત માંથી લોકો દિગંબર જૈન ધર્મ તરફ આવ્યા નક્કી કર્યું ભગવાન તો આવા જ હોય આ સિવાય ભગવાનનું સ્વરૂપ હોય ને આભૂષણ વસ્ત્રો બીજું ત્રીજું આયુધ શસ્ત્રો બાજુમાં સ્ત્રી પત્ની એ બધી બળ સ્થાપનાની ખૂટી છે નિર્દોષ પરમાત્મા ની સ્થાપના તો આવી જ હોય આવા નિર્દોષ પરમાત્મા હતા તો એમને એને દર્શનનું મન થયો જરૂર ગ્રહિતમાં થયો અગ્રહિતમાં એવો પાછો અન્ય મતમાં હતો એ ગ્રહિતમાં હતો અગ્રહિતમાં એવો એ હવે અહીંયા આવ્યા પછી કહે છે કે દેવગુરુ શાસ્ત્ર ત્યાં સાચા સ્વીકાર્યા હોય તો ઓગ સંજ્ઞાએ લાંબો સમય ઓગ સંજ્ઞાએ રહેતા દર્શનનો વૃદ્ધિગત થાય છે પાછો કેવો થઈ જશે અહીંયા પછી તારી જવાબદારી બધી કહેવાય તેમ જે માયના એના સ્વરૂપનો વિચાર કર્યો સ્વરૂપનો વિચાર કરીને માત્ર વિચાર કરીને માયના કે પછી ઓળખા થવા સુધી પહોંચો ઊંઘ સંજ્ઞાની મર્યાદા શું અહીંયા હવે તો અહીંયા આવ્યો આપણે ત્યાં એવો કોઈ જીવ લઈએ કે જે અન્ય મતમાંથી દિગંબરમાં આવ્યો એટલે વિતરાગ દેવગુરુ સંજ્ઞાનો શાસ્ત્રમાં તો એ આવી ગયો એનું દર્શન હોય મંદ થયો પેલા કરતા કારણ કે ગ્રહિતમાં હતો આવો ગ્રહિતમાં આવ્યો દર્શન હોય તો ઘટ્યો જ એનો હવે ઊંઘ સંજ્ઞા એ પ્રવર્તે છે એટલે કે એની હદ શું કે જ્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર જે કહે છે તે જરૂરિયાત સમજીને પરમ પ્રયોજન ભૂત સમજીને એ સંબંધીનો પ્રયત્ન અને પ્રયાસ શરૂ ન કરે ત્યાં સુધી ઉપસંજ્ઞામાં બેઠો છે કેમ કે પેલા ઉપસંજ્ઞામાં શું નહોતો કરતો કે વિચાર નહોતો કરતો અને એમને એમ માનતો હતો અહીંયા વિચાર કરતો થયો પણ પ્રયત્ન નથી કરતો તો એનો વિચાર શું કામ જો વિચાર કરે મીઠાઈનો વિચાર કર્યા કરે જલેબી બહુ સારી ગુલાબજાંબુ તો ખૂબ સારા પણ મોતીચૂરના લાડુ તો જામનગરના વાત નથી પણ એને કઈ પેટ ભરાય વિચાર કરે નથી સેંકડો મીઠાઈના ખૂબ વિચાર કર્યા એનાથી કઈ પેટ ભરાય કે નહીં પ્રયત્ન કરે તો લાભ થાય તો અહીંયા તો વિચારણામાં એ વાત છે કે તું જેનો વિચાર કરશ એ તત્વજ્ઞાનની અંદર એ વાત જોર શોરથી કહેવામાં આવે છે કે તું પુરુષાર્થ કર જે સાંભળ્યું એ સમજો
પ્રયત્ન કર, એનો તારો પ્રયાસ ચાલુ રાખ. જો તારો પ્રયાસ ચાલુ ચાલુ નહીં થાય તો ઓગ સંજ્ઞામાં તારો કાળ જાય છે, લાંબો કાળ જતા દર્શનમાં ઉભી જશે, વળી પાછું ગ્રહિતમાં આવી જશે. અગ્રહિત ગ્રહિતને સાધે છે. દીપચંદજી જે બોલ લીધો છે ને, એ તારી સ્થિતિ થશે. પ્રયત્નમાં આવવાની વાત છે. જ્યાં સુધી પ્રયત્ન શરૂ ન કરે, પ્રયત્ન એનો ચાલુ ન થાય, ત્યાં સુધી ઓગ સંજ્ઞાની મર્યાદા છે. અને ત્યાં સુધી એને દર્શનનું વૃદ્ધિગત થવાનું એક નવું જોખમ ઊભું છે. ગ્રહિતમાં ચાલ્યો ચાલ્યો જવાની સંભાવના છે. એટલે સુધી આબોલને વિચારવું જોઈએ. તેથી દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ઓળખીને પૂજતા દર્શનનું મન થાય છે. ઓગ સંજ્ઞાની ઓળખીને ઓળખાણ સુધી પહોંચવું જોઈએ, અને ઓળખાણ થતાં એને પ્રયાસ પણ ચાલુ થવો જોઈએ. અને પ્રયાસ તો જ ચાલુ થાય કે જો એને જરૂરિયાત લાગી હોય તો. જેમ પ્રયાસ થોડો સમયમાં મોટો વિચાર કરતો કેમ કે જરૂરિયાત ન લાગી, એ તત્વમાં એ લાગુ ચાલુ રહ્યું. કેમ કે પ્રયત્ન કેમ કરતો નથી કે જરૂરિયાત નથી લાગતી પ્રયત્નની એને. એટલે બંને ઓગ સંજ્ઞામાં લીધા. એ ઓગ સંજ્ઞા છે એ સ્વરૂપ નિશ્ચય થવામાં અવરોધક કારણ છે. જીવને ઓગ સંજ્ઞારૂપ ભાવ એ સ્વરૂપનો નિર્ણય થવામાં અવરોધક મુખ્ય અવરોધક કારણ જે ત્રણ છે, લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને અસત્સંગ માઠો સંઘ, અવગુણીનો સંઘ. આ ત્રણ કારણો જીવને સ્વરૂપ નિશ્ચય થવાના બાધક કારણ.
હેલો
હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો